દસ દિવસ પછી એમાં ફેરફારો પાછા જોવા મળે. તો એનું સ્વરૂપ જે આપણે જોયું એ સત નથી, પદાર્થ સત છે, પદાર્થ સત છે, એ ત્રણેય કાળ અવિનાશી છે, પણ જે સ્વરૂપ જોયું તે સત નથી. આનો રંગ કાળો છે, કાળો રંગ છે, આ કાળો રંગ છે, આ વસ્તુ છે એને ના નથી, પણ કાળો રંગ છે એ સત નથી. એ ગમે ત્યારે ધીમે ધીમે કરતા એ રંગ ઝાંખો પડશે, જશે, કંઈ ને કંઈ ફેરફારો આવશે આવશે આવશે. ભલે લાંબો ટાઈમ ટકવાના હશે તો 5, 15, 25 વર્ષ ટકશે, પણ પછી શું? એટલે આ દ્રષ્ટિ આપે છે. એટલે કે સત અને અસતનો ભેદ સમજવો. સત ત્રણેય કાળ જે સ્વરૂપ જેમ છે તેમ રહે એનું નામ સત, અને જે સ્વરૂપ સમયે સમયે પલટાતું જાય એનું નામ છે અસત. એ સત નથી, સત એટલે અવિનાશી ચૈતન્યમય, એટલે સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય આત્મા સત ચૈતન્યમય. સતય કીધો અને ચૈતન્યમય કીધો. ચૈતન્યમય ચેતના અને ચૈતન્ય એ બંનેનો એક સંબંધ છે. જે ચૈતન્ય છે એમાંથી ચેતના બહાર આવે છે, જેને આપણે ઉપયોગ પણ કહી શકીએ કે ઉપયોગ, પણ એનું કેન્દ્રસ્થાન એ ક્યાં છે? તો કે ચૈતન્યમાં છે. એ ચૈતન્યમાંથી ચેતના, સહજાનંદ ગંગ સ્વામી હંપીવાળા મહારાજ સાહેબે આની વ્યાખ્યા બહુ સરસ કરી છે. એણે દ્રષ્ટાંત આપીને કહ્યું કે સૂર્ય છે અને સૂર્યના કિરણો છે, સૂર્યમાંથી જ નીકળતા કિરણો છે, જગતને પ્રકાશિત કરે છે, પણ સૂર્ય અને એ કિરણો બે જુદા છે. સૂર્યમાંથી નીકળ્યા પણ સૂર્ય અને કિરણો બંને જુદા છે. એમ આ ચેતન આત્મા જુદો છે અને એમાંથી છૂટો પડતો ઉપયોગ પણ જુદો છે. જો એ બે એક હોત તો આત્મા કાયમ સ્વભાવમાં રહે, વિભાવમાં જાય જ નહીં, પણ એ પછી એનું આલંબન છૂટી જાય છે. જેવો આત્મામાંથી ઉપયોગ બહાર ગયો કે આત્માનું આલંબન છૂટી ગયું, પછી આત્મા કોઈ પણ પ્રકારે વિભાવમાં જાય, કશાય કરે, રાગદ્વેષ કરે, ઝઘડાટંટા કરે, લોભ કરે, ક્રોધ કરે, માન કરે, માયા કરે, જે કરવું બધું કરે, અને ભક્તિ એ કરે, પરમાર્થના માર્ગની સાધના પણ કરે, બધું કરે, પણ એ આત્માથી જુદો પડ્યો, એનું આલંબન છૂટી ગયું. જેવી રીતે સૂર્ય અને કિરણો, એવી રીતે આ ચેતન અને ચેતના એ બે વસ્તુનો એવો સંબંધ છે. એટલે બંનેને ઘણી વખત એક રૂપ માની લઈએ છીએ આપણે, એ ભ્રાંતિનું ભ્રાંતિથી માનીએ છીએ. ખરેખર એ બંને જુદા છે, અને જુદા છે એટલે જ જો આત્માને કોઈ જગ્યાએ વાળી નથી શકાતું, પણ આત્માના ઉપયોગને વાળી શકાય. ઉપયોગ બહાર ગયો તો અંદર લઈ આવાય, અંદરમાંથી ઉપયોગ બહાર જાય. આત્મા ક્યાં જાય? આત્મામાંથી બહાર જાય ક્યાંય? આત્મા પોતાના સ્વરૂપમાંથી ક્યાંય બહાર જતો નથી, અને જો એ બહાર જાય તો પછી એને પાછા લાવવાની કોઈ આપણી પાસે કોઈ છે? કોઈ કોઈ એની થિયરી કોઈ પ્રકાંઈ છે? એટલે આત્મા તો જ્યાં છે ત્યાં જ છે, એ ક્યાંય જતો નથી. એટલે એને બીજા શબ્દથી એને સમજાવવામાં માટે થઈને સ્વભાવ શબ્દ વાપર્યો છે. કારણ કે કોઈ પણ પદાર્થ અને એનો સ્વભાવ એ બંને ભિન્ન હોઈ શકે નહીં. કોઈ પદાર્થ એના સ્વભાવથી ક્યારેય અળગો થઈ શકે નહીં. આજે કહીએ સાકરમાંથી મીઠાશને જુદી પાડી દો, આ સાકર અને પછી મીઠાશ જુદી પાડો, આ લીમડો છે એમાંથી કડવાશને જુદી પાડો, કેમ થાય? એવું છે આ આત્મા અને એનો સ્વભાવ. એટલે જ્યાં જુદું પડે છે ત્યાં સ્વભાવ નથી પણ વિભાવ છે. એટલે એ બે શબ્દોની અહીંયા ચર્ચા મારા સાહેબે સરસ કરી છે, આપણે એના શબ્દોમાં જ જોશું. પણ આપણે આ બેઝ તૈયાર કરવા આપણે વિચારીએ છીએ, આત્મા છે એને ઉપયોગ છે, ઉપયોગ બહાર જાય છે, અંદર પાછો વળી શકે છે, આત્મા જ્યાંનો ત્યાં છે, એમ સ્વભાવ જ્યાંનો ત્યાં છે. બહારમાં જે જતું દેખાય છે એ સ્વભાવ નથી પણ વિભાવ છે. આજે ઘણી વખત આપણે ભ્રાંતિમાં એમ કહીએ છીએ કે ભાઈ આ હર્ષદભાઈનો સ્વભાવ તો બહુ શાંત છે, પણ ભાઈનો સ્વભાવ છે ને ક્રોધી છે. જો સ્વભાવ શબ્દ વાપરો આપણે, આપણી ભ્રાંતિ છે, ભૂલ છે, એ સ્વભાવ નથી, સ્વભાવ નથી, એ તો વિભાવ છે, વિભાવ પરિણતિ છે. એને આપણે એમ કહીએ છીએ એમણે ક્રોધ કર્યો, એમણે લોભ કર્યો, એમણે ખોટું કર્યું, આ જે કંઈ કેવું હોય છે, પણ એ બધું વિભાવિક પરિણામ છે. સ્વભાવમાં જ્યારે હોય ત્યારે આ કંઈ થાય નહીં. અને સ્વભાવથી તો આત્મા પોતે પોતાના નિજ સુખ શાંતિ ને આનંદનો અનુભવ કરે છે. આપણે બહારથી જે શાંતિ કોઈ દેખાય કે આ ભાઈ બહુ શાંત છે, એ પણ હજી સ્વાભાવિક વાત નથી, એ પર્યાય ઉપર આપણી દ્રષ્ટિ છે. અત્યારે શાંત અવસ્થામાં બેઠા છે એ જોઈને આપણે કહીએ છીએ, અંદરની એમની અવસ્થા જે છે શું છે ખબર નથી. એટલે અંદરની અવસ્થાની આત્મિક શાંતિ અને બહારની દેખાતી શાંતિ એ બેમાં પણ ભેદ છે, સૂક્ષ્મતાએ સમજવાનું. એ વાતને જો પકડાય તો આ વાત સમજવાની શૈલી પડે એવી છે. એટલે આપણે પહેલાં તો અહીંયા વાત ભિન્નતાની કરવી છે. જે પદાર્થ ભિન્ન છે છતાં એક માયના છે, એ આપણી જે ભૂલ છે એ ભૂલ સુધારવી છે અહીંયા. એને માટે મારા સાહેબે આગ્રહ રાખ્યો છે. એટલે આપણે હવે એમની ગાથામાંથી આગળ વધીએ. માં શું કહે છે કે ચૈતન્ય પ્રકાશવાળું સ્વભાવ સ્વભાવમય અન્ય સર્વ વિભાવ અને દેહાદી સંયોગના આભાસથી રહિત એવો કેવળ એટલે સુધા આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષ માર્ગ છે. કેવળ શબ્દ જે છે, જેથી કેવળ પામીએ, ઓનલી માત્ર ફક્ત જે પામવાનું છે માત્ર આટલું, બીજું કંઈ નહીં. તો કે શું, જે આત્મ સ્વરૂપ આપણું છે એને પામી જઈએ એ જ મોક્ષ. પોતે પોતાના સ્વરૂપને પામે, એમાં ઠરે અને એમાં સ્થિર થઈ જાય, ઉપયોગ બહાર જાય નહીં, વાત પૂરી થઈ, એ મોક્ષ છે. મોક્ષ બીજું કંઈ નથી, આ જ છે. સ્થિત પરમાત્માની દશા જ છે. પોતે પોતાના સ્વભાવમાં એવા સ્થિર થયા છે કે હવે એમને ક્યાંય બહાર જવા પણ છે નહીં, ઉપયોગ ક્યાંય જઈ શકે નહીં. આ અવસ્થા એનું નામ મોક્ષ. પેલા પારામાં બે ત્રણ લાઈન જે છેલ્લી બે લાઈન છે એને જુઓ. સમગ્ર જૈન દર્શનના વિવિધ અંગોને સંકલિત કરીને એક કેન્દ્ર ઉપર સમગ્ર સાધનાને પ્રગટ કરવી એવો અલૌકિક દ્રષ્ટિકોણ આ ગાથાઓમાં જણાવેલ છે. એટલે આ ગાથાનો મહિમા બતાવે છે મારા સાહેબ. એ ગાથામાં તમે ચર્ચામાં જાઓ તે પહેલાં જુઓ કે આનું મહિમા કેવો છે. તો કે સમગ્ર જૈન દર્શનના વિવિધ અંગો, દર્શનને ઘણી રીતે અંગ, એના અંગ ઉપાંગથી ઘણી રીતે બતાવવામાં આવે, દર્શન એક જ છે, તો એના અંગોને સંકલિત કરી એક કેન્દ્ર ઉપર સમગ્ર સાધનાને પ્રગટ કરવી એવો આ અલૌકિક દ્રષ્ટિકોણ આ ગાથામાં છે. હવે એ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરવાથી એ વાત પકડાય એમ છે. નહીં તો આ ગાથા તો આપણે 100 વખત 1000 વખત બોલ્યા હશું, પણ ઉપયોગ એટલો બધો તીવ્રતા એ ત્યાં જોડાયો ન હોય એટલે પાછું વિસ્મરણ થઈ જતું હોય, એને અનુરૂપ આપણું કંઈ વર્તણામાં ફરક ન પડ્યો હોય તો સમજી લે કે હજી એની સાથે આપણું જોડાણ નથી થયું. એને બરાબર સૂક્ષ્મતાએ પકડીને એની સાથે જોડાવવું પડે ત્યારે આ કામ થાય એવું છે. એટલે એનો મહિમા બતાવ્યો. બીજા પારાની અંદરમાં પર છેલ્લી 3 લાઈન, મોક્ષ મેળવવો સહેલો નથી એમ કઠિન પણ નથી. મોક્ષ મેળવવો, જો અહીંયા વાત કરી છે મોક્ષ પંથ, તો મોક્ષ પંથ છે તો મોક્ષની પ્રાપ્તિ, તો કે મોક્ષની પ્રાપ્તિ સહેલી નથી તો કઠિન પણ નથી. આપણને વિચાર આવે સહેલું નથી અને કઠણ નથી, બે કહો છો તો આપણી ત્રીજું કયું સારું વિચાર આવે ને, કે આ કાં તો સહેલું હોય કાં કઠણ હોય. આ તો કહે છે સહેલું નથી ને કઠણય નથી. એટલે કહે છે મોક્ષ મેળવવો સહેલો છે પણ માન્યતાઓ છોડવી કઠણ છે. કોઈને ઘણા વખત આવડત કે અત્યારે તો હવે આ ડૉક્ટરો બધા એ કામ કરી રહ્યા છે. અત્યારે કોઈને દારૂનું બહુ જૂનું વ્યસન હોય તો છોડવું બહુ અઘરું હોય, કેમ એ છૂટે નહીં. પણ હવે એ લોકો એને એનું સંશોધન કરીને હવે એ લોકોએ પણ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. તો શું દારૂના વ્યસન છોડાવવા માટે, દારૂના વ્યસન છોડાવવા માટે થઈને કેટલી કેટલી પ્રક્રિયાઓમાંથી પસાર થાય, કેટલી જાતની દવાઓ આપે, કેટલા દિવસ નર્સિંગ હોમમાં રાખે, કેટલાય દિવસ સુધી એની ઓબ્ઝર્વેશન નીચે હોય, અને એમ કરીને ધીમે 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 કરતા એને દારૂનું સ્મરણ જે છે એ દારૂનું સ્મરણ ભૂલાવી દેવાનું છે. એનું કામ એ છે. દારૂની કરતાં એનું જે સ્મરણ છે ને એ અગત્યનું છે. જો એનું સ્મરણ એક વખત છૂટી જાય તો પછી દારૂ છૂટવો થયેલો છે, દારૂનું બંધાણ પછી છૂટે, પણ ઓલું સ્મરણ વારે વારે આવે. બીડીનું બંધાણ એ હોય ને 5 મિનિટ થાય ને એ તરત બીડી યાદ આવે, વળી 5 મિનિટ થાય ને યાદ આવે, એને બીડી વગર ચેન ન પડે યાદ આવે છે. પણ એ માણસને આપણે એટલું પૂછીએ કે તું રાતના 4-6 કલાક ઊંઘી જાત ત્યારે તારી બીડી ક્યાં છે, શું થયું? ઊંઘમાં વિસ્મરણ થયું. જો વિસ્મરણ થયું તો એક એનો રસ ત્યાંથી એનું અનુસંધાન તૂટી ગયું. એ વાત કરવી છે. એ જેમ આપણને શું છે, આ સંસાર જે છે ને એ સંસારનું વ્યસન છે, અનાદિકાળથી આવીએ છીએ, એ દારૂના વ્યસન કરતાં ભયંકર છે. હવે એ વ્યસન છોડાવવું છે જ્ઞાનીએ આપણી પાસે, તો એણે એ પ્રક્રિયા આપણને બતાવે છે કે ભાઈ તમારે કેમ છૂટશે, વિસ્મરણ કરવું પડશે. એની ધીમે ધીમે કરતાં આપણને કેટલી કેટલી રીતે જુદી જુદી રીતે સમજાવે, ફોસલાવે, પટાવે, ક્યારેક ધાર ધમકી દે, કડક થાય, બધું કરે, અજમાયશ કરે, પણ અંદર કરુણા ભરી છે. એને એક જ કરવું છે, આને મારે સંસાર છોડાવવો છે. કાલે વાંચે ને મારા સાહેબના શબ્દો, આપણે સાગમટે મોક્ષે જવું છે, કેવી કરુણા હોય છે. મારા સાહેબ જરા શબ્દો ઉચ્ચારતા હોય છે તો એની અંદરમાં કરુણાનો ભાવ કેવા છે. આપણે મારા બધાને સાથે લઈને મોક્ષ, મારી એકલા ન જ જાઉં, કોઈ રોકે ને એકલા જતા? આપણે ગાયે ખરા એકલો આવ્યો ને એકલો જવાનું હે, પણ મારા સાહેબ કહે છે ના, મારે એકલા ન જ જાઉં, તમને સાથે લઈને જાઉં, કારણ કે મોક્ષમાં જાઉં છું હું. મોક્ષનું સુખ માણું અને તમે અહીંયા દુઃખી રહ્યો, મારે એ જોતું નથી. ભાવ છે અંદરના, બાકી તો સૌને પોતાની પરિણીતિ અનુસાર થાય, પણ ભાવ કેટલા ઉત્કૃષ્ટ ભાવ છે એમ અહીંયા એ વાત કરી છે કે મોક્ષ સહેલો છે, માન્યતા છોડવી કરે. એના અંદરમાં માન્યતા ઘૂસી ગઈ છે, આ કઠણ છે, કઠણ છે, કઠણ છે. અને મોક્ષ આમ તો થાય જ ને, આમ ન થાય ને, આમ તો કરાય નહીં ને, આમ થાય નહીં, આમ આ બધી માન્યતાઓના આગ્રહ બંધાઈ ગયા છે. એટલે જે કાંઈ છે એ આ જીવનો સ્વચ્છંદ કહો, આગ્રહ કહો, મતાગ્રહ કહો, જે કહો એ જ જીવને રોકે છે. મોક્ષ તો થયેલો છે. આપણે ગયો મને વિચાર્યું ગયા અઠવાડિયામાં કે ભાઈ શંકિત થયેલું છે, પણ મિથ્યાત્વને કાઢવું મુશ્કેલ છે, કારણ કે અનાદિના સંસ્કારથી મિથ્યાત્વ આપણી સાથે એટલું જોડાઈ ગયું છે. મિથ્યાત્વ કાઢો તો શંકિત છો જ, પછી ક્યાં વાત રહી, કારણ કે એ તો પોતાનું સ્વરૂપ છે. શંકિત પ્રાપ્ત કરવા કાંઈ કરવાનું નથી, અંદરમાં છે, માત્ર પ્રગટ કરવાનું છે. એના ઉપર આપ થર બાંધ્યા છે મિથ્યાત્વના, છૂટી જાય. હવે મિથ્યાત્વમાં બધું આવે, સ્વચ્છંદ આવે, આગ્રહ આવે, માન્યતાઓ આવે, અહંકાર આવે, બધું આવે. આ બધું મિથ્યાત્વની સંતતિ છે, બધું કસાયો આવે, એ છૂટી જાય તો આ થાય. એમ અહીંયા એ કહેવું છે, માન્યતાઓ છૂટી જાય તો મોક્ષ કઠણ નથી, એની પ્રાપ્તિ સહેલી છે. તેના કારણે માનવ જુદી જુદી માન્યતાના અભિપ્રાયને કારણે એ સાધક ન રહેતા અટવાઈ જાય છે. જો નીકળો છે સાધના કરવા, પણ એ સાધક નથી રહેતો, કારણ કે પેલી માન્યતાઓ એને વચ્ચે રોકી દે છે. માન્યતાઓની માંથી છૂટવા માટે થઈને એ જે પુરુષાર્થ કરવો જોઈએ એટલો પુરુષાર્થ એ કરતો નથી, એટલે માન્યતાથી મુક્ત થતો નથી. અને રોજ ભગવાન પાસે હાથ જોડીને કહે મારે મોક્ષ જોઈએ છે. આપણી આવી દશા છે, આપણે છોડવું નથી અને કે મારે મોક્ષ જોઈએ છે. ભગવાન કહે પછી છોડીને આવો ને, અમે છોડીને અહીં બેઠા છીએ, તો અમને પગે લાગવા આવ્યો ને, ક્યારે અમને પગે લાગે, અમે બધું છોડીને બેઠા એટલે. તો તારે મારા જેવું થવું હોય તો અમે છોડ્યો એમ, તું છોડ તો મારા જેવો જ છો તું, પછી કરવા પણ કાંઈ નથી. એના પછીના પારામાં નીચેની 3 લાઈન જો અહીંયા મહારાજ સાહેબ આપણને કહે છે, તમે બધા બુદ્ધિશાળી છો, જો સમજી લઈએ, તમે બધા બુદ્ધિશાળી છો, બુદ્ધિ વગરના નથી. હા, મોટા ઉદ્યોગપતિ છો, કરોડો રૂપિયાની હેરફેર કરનારા છો, તમારામાં બુદ્ધિ ઓછી નથી, પણ એ સમગ્ર બુદ્ધિ આ એક જ કામ માટે વાપરજો. કયા કામ? એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ, એક જ કામ માટે બુદ્ધિ વાપરજો એમ અમારે કહેવું છે. તમારી બુદ્ધિ જુદી જુદી જગ્યાએ વાપરો છો, ઘરમાં, વેપારમાં, વ્યવહારમાં, સમાજમાં, રાજકારણમાં, અનેક રીતે. તો કે એ બુદ્ધિનો ઉપયોગ એ બધું છોડીને આ એકમાં વાપરો, બુદ્ધિથી જ કામ લેવાનું છે. સમગ્ર બુદ્ધિ આ એક જ કામ માટે વાપરજો. બુદ્ધિનું ફળ શું? તો કે તત્વ વિચારણા. જો બુદ્ધિનું ફળ, આ એક શબ્દ પ્રયોગ સરસ છે અહીંયા, કે બુદ્ધિનું ફળ. અત્યાર સુધી આપણને ધર્મના ફળની વાત કરી છે, કોઈ બીજાની વાત કરી, અહીંયા મહારાજ સાહેબે એક સરસ વાત કરી બુદ્ધિનું પણ ફળ. બુદ્ધિનું ફળ તત્વ વિચારણા. જે તત્વ જાણ્યું એના ઉપર બુદ્ધિએ એનાલિસિસ કર્યું, લેબોરેટરી ટેસ્ટ કહીએ ને એમ, લેબોરેટરી ટેસ્ટ આ બુદ્ધિએ કામ કરે છે. આ પદાર્થ છે આમ જ છે, આ જાણ્યો પદાર્થ, પછી બુદ્ધિ એના પર કરે આ કેવો છે, શું કામમાં આવે છે, શેમાંથી બન્યો છે, એનું શું પરિણામ, આ બધી વસ્તુ બુદ્ધિનું કામ છે. તો કે એ બુદ્ધિનો તમે ઉપયોગ અહીંયા કરો. મોક્ષ શું છે, શેમાંથી પ્રાપ્ત થાય, મોક્ષમાં પ્રાપ્ત થયા પછીની અવસ્થા શું, મોક્ષનું સ્વરૂપ કેવું, આ બધું બુદ્ધિથી વિચારવાનું. તો કે બુદ્ધિને ત્યાં લગાવો, તમારું કામ સહેલું થઈ જશે એમ કેવું છે. બુદ્ધિનું ફળ તત્વ વિચારણા, તત્વ નિશ્ચય કરી તત્વની પ્રાપ્તિ કરવી, આ બુદ્ધિનું કામ છે. તત્વનો નિશ્ચય કરવો, નિર્ણય કરવો અને તત્વની પ્રાપ્તિ કરવી. બુદ્ધિ આટાપાટાના ખેલ કરવા માટે નથી, કોઈને વેતરવા માટે નથી. બુદ્ધિ તો ઘણા ખેલ કરે છે અને આપણે જે દુઃખી થયા છીએ તે બુદ્ધિના ખેલને કારણે થયા છીએ. એ બુદ્ધિને તત્વ વિચાર, તત્વ જ્ઞાન અને તત્વ નિર્ણય તરફ વાળવી છે. વ્યવહારમાં ઓછી બુદ્ધિ ચાલશે પણ પરમાર્થમાં ઓછી બુદ્ધિ નહીં ચાલે. તમારી માન્યતા જુદી છે કે વ્યવહારમાં ઉચ્ચ કક્ષાની બુદ્ધિમત્તા જોઈએ અને પરમાર્થમાં ઉપલો માળ ખાલી હોય તો ચાલે. આ માન્યમત્તામાંથી બહાર આવજો. ઉપલો માળ ખાલી નહીં ચાલે, તીવ્રતમ બુદ્ધિમત્તા જોઈશે. બુદ્ધિ બુદ્ધિ એનો આપણે એની એક પર્યાય ઉપર કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે બુદ્ધિ એટલે વિવેક. કોઈ પણ પદાર્થનો વિવેક કરવો, આ કામ બુદ્ધિ કરે. આ બુદ્ધિનું કાર્ય આ છે, પદાર્થનો નિર્ણય કરવા માટે એનો વિવેક કરે. આ પદાર્થ બરાબર છે, બરાબર નથી, આ મને કામનો છે, હે ઉપાધેયનો વિવેક કોણ કરશે? શાસ્ત્રમાં તો વાંચ્યું, સ્વાધ્યાયમાં સાંભળ્યું, આ હે ને આ ઉપાધેય, પણ વિવેક કરશે કોણ? એ એનું બુદ્ધિ છે, એના બુદ્ધિથી કરશે. સાંભળ્યું તો કાને, પણ કાન વિવેક નહીં કરી શકે, બુદ્ધિ વિવેક કરશે. આ હે કેમ હે? ભગવાન કે આ પૈસા, પૈસા હે છે, માનો એક એક દાખલો લઈ ખાલી, કે ભાઈ ધન સંપત્તિ બધું હે છે, ત્યાગવા યોગ્ય છે, તો કે એના વિના ચાલે? આ બુદ્ધિ જો, હવે બુદ્ધિ એમ વિચારે ને, એના વિના ચાલે? સવારમાં ઉઠીએ ત્યાંથી રાતના સુઈએ ત્યાં સુધી પૈસાથી જ બધો વ્યવહાર ચાલે છે, અને તમે કયો બુદ્ધિ હે છે, તમારે જીવવું કેવી રીતે? આ બુદ્ધિનો એક નિર્ણય. અને જ્ઞાનીના સમાગમમાં આવી અને એને પાછો જ્યારે તત્વ વિચાર કરે ત્યારે એનો આ નિર્ણય ફરી જાય, એના મારી કંઈક સમજણ ફેર છે, આ પૈસા છે એ જીવન વ્યવહારમાં મને કામના છે એની ના નથી, પણ એ મને મોક્ષનું કારણ નથી. બસ આ વિવેક કોણે કર્યો? બુદ્ધિએ. એ જ આત્માએ બુદ્ધિના દ્વારા આ નિર્ણય લીધો કે મારે આ કામનું છે અને આ મને હાનિ કરતા છે. આ હે ઉપાધેયનો વિવેક એ બુદ્ધિથી થાય છે. આ વિવેક કહીતો વિવેક એ રીતે કરવાનું છે. માટે કહે છે ત્યાં સૂક્ષ્મ બુદ્ધિ જોશે, ગમે તેવી બુદ્ધિ નહીં ચાલે. જોઈએ કોઈ એમ કે ધર્મ કરવો, હવે એમાં બુદ્ધિની શું જરૂર છે? એટલે મારા સાહેબે સરસ કીધું આ વાતને કે બુદ્ધિ પરમાર્થમાં ઉપલો માળ ખાલી હોય ન ચાલે. અને આપણે કે ધર્મ કરવો છે, હવે એને વળી બુદ્ધિની શું કામ છે? અહીંયા ક્યાં એને વેપાર કરવા જવો છે કે કોઈને શીશામાં ઉતારવો છે? વાં બુદ્ધિ જોઈએ, અહીંયા થોડી જોઈએ. હા, આપણી માન્યતા અને આ જ્ઞાનીની માન્યતા કે ના, એ નહીં, આ બુદ્ધિ જોશે પરમાર્થમાં તો વિશેષ જોશે. પછી સરસ વાત કરે છે, હરિભદ્ર શ્રી મહારાજનો શ્લોક લીધો છે એના આધાર ઉપર. જેને અધ્યાત્મની અને પરમાર્થની સાધના કરવી છે તેણે સ્થૂળ બુદ્ધિથી નહીં પણ સૂક્ષ્મ બુદ્ધિથી તત્વ જાણવું પડશે. બુદ્ધિને સૂક્ષ્મ કરવી પડશે. ઝીણામાં ઝીણી વસ્તુ પકડવી હોય તો મોટો સાણસો કામમાં ના આવે, પણ ત્યાં ઝીણું સાધન જોઈએ. જગતમાં ઝીણામાં ઝીણો તો આત્મા છે, ઝીણામાં ઝીણો તો આત્મા છે, તેને પકડવા સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. એવી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તમે પરમાર્થને જાણો. બુદ્ધિનો સદુપયોગ અને દુરુપયોગ બે આપણા લક્ષમાં છે, આપણને ખબર છે, અજાણ નથી એનાથી. અહીંયા કહે છે કે બુદ્ધિનો ઉપયોગ બહુ સૂક્ષ્મતામાં જઈને કરો. અને પરમાર્થને જાણો, પછી જાણ્યા પછી વિચારો, સમજો અને પછી પરમાર્થનો નિર્ણય કરો. કારણ કે કૃપાળદેવે આત્મસિદ્ધિમાં બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે શરૂઆતમાં જ એ મતારસી અને આત્મારસી બેના લક્ષણ આપ્યા. અહીંયાથી શરૂઆત કરી, મતારસીને જાણો અને પછી છોડો, આત્મારસીને જાણો અને પછી ગ્રહણ કરો. આ કર્યા વિના કરવાનું પોતે જ છે. અને આ બધા સંજોગો તો ઊભા જ છે. આપણને જગતની અંદરમાં અસદગુરુ પાર વગરના મળશે અને ક્યાંક સદગુરુ મળી જશે, પણ એનો ભેદ કરવો એ કોણ કરશે? આ બુદ્ધિ દ્વારા, વિવેક દ્વારા આ જીવે કરવાનો છે. માટે એને સૂક્ષ્મતાએ જવું પડે તો થઈ શકે, નહીં તો પાછો ભ્રાંતિમાં પડી જાય. અસદગુરુને ગુરુ માની લે અને સદગુરુના બહારના વેશ ઉપરથી જોવે આવા કંઈ સદગુરુ હોય, આ તો ઝવેરી બજારની પેઢી ઉપર બેઠા છે, વેપાર કરે છે, આવા હોય એ તો કાં તો દિગંબર જોઈને કાં તો શ્વેતાંબર જોઈ, બાકી આવા સદગુરુ ક્યાંથી હોય? હા, કેટલાય આવા વિચારોની અંદરમાં એમનો પ્રત્યક્ષ યોગ હતો, મૂલતાપ ખાઈ ગયા, છૂટી ગયા, રહી ગયા. અને જેને કોકને દ્રષ્ટિ ગઈ પામી ગયા. બે આપણી પાસે બંને દ્રષ્ટાંતો છે, મોજું છે. એટલે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તમે પરમાર્થને જાણો, વિચારો, સમજો અને પરમાર્થનો નિર્ણય કરો. આત્મા સચૈતન્યમય સર્વાભાસ રહીત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. ફરીથી આ ગાથાનો ઉચ્ચાર કરીએ અને ઉચ્ચાર વખતે ખ્યાલમાં રાખીએ કે ક્યાં ક્યાં શબ્દો ક્યાંથી છૂટા પાડવા. આ સૂક્ષ્મ બુદ્ધિનું કામ આવ્યું, હવે બુદ્ધિનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ક્યાં ક્યાં શબ્દો ક્યાંથી છૂટા પાડવા. શું કે છે? આત્મા સચૈતન્યમય સર્વાભાસ રહિત, એટલો ભાગ પહેલા જુઓ. જૈન દર્શનમાં સારરૂપ નિચોડરૂપ આ ગાથા છે. આખા દર્શનની વાત કરીઓ, જૈન દર્શનમાં કોઈ સંપ્રદાયની વાત નથી કરી કે દિગંબરનો અભિપ્રાય છે, શ્વેતાંબરનો, આખું જૈન દર્શન સમસ્ત લઈ લીધું. હા, એના સારરૂપ નિચોડરૂપ આ ગાથા છે. આના ઉપર આખું જૈન દર્શન ઊભું છે. આ ગાથામાં હજારો શાસ્ત્રો સમાયા છે. વાત મોક્ષની છે, પરંતુ મોક્ષ થાય કોનો અને કેવી રીતે થાય, શું કરવાથી થાય અને તે કરવા માટે શું કરવું પડે, આ મુદ્દાઓ સમગ્ર જૈન દર્શનના પાયામાં છે. સાધનાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આત્મા વિશે જે ભ્રમણાઓ છે તેની વાત કૃપાળદેવ કરે છે. આત્મા વિશે ભ્રાંતિ કેટલી બધી છે. દેહમાં આત્માની બુદ્ધિ આપે મોટા મોટી ભ્રાંતિ. એમ આત્મા વિશે જુદા જુદા ભ્રાંતિગત સ્વરૂપ આપણે ઘણા બધા જાણીએ છીએ, પણ આત્માનું સ્વચ્છ સ્વરૂપ એ જ્યાં સુધી લક્ષ્મણ ના આવે ત્યાં સુધી આ કામ થાય એવું નથી. એને આત્માનો મોક્ષ કરવો, પોતાનો મોક્ષ કરવો છે, પોતાને મુક્ત થવું છે. તો પોતાને જાણવો તો પડશે ને, હું કોણ. હવે જો દેહમાં આત્મબુદ્ધિ થઈ હોય તો દેહને મુક્ત કરવો છે તો દેહને ક્યાં બંધન છે, દેખાતું નથી. અહીં આપણને કોઈ બાંધા નથી, દોરી બાંધી જ કોઈ, સાંકળ બાંધી જ નથી દેખાતું. તો પછી મુક્ત કરવાની વાત ઉડી ગઈ ને, પૂરું થયું ને. ભગવાન તમે ગમે એ કયો, અમે મુક્ત જ છીએ, કારણ કે હું તો દેહને આત્મા માનું છું અને એ તો મુક્ત જ છે, મને દેખાય છે, અનુભવ થાય છે. માટે મારે હવે મુક્તિ માટે કાંઈ કરવું નથી. થાય ને, આવો વિચાર આવવો પડે ને. અહીંયા કહે છે એમ નહીં, પહેલાં જુદો પાડવો પડશે. આ તારું ભ્રાંતિગત સ્વરૂપની તારું માયનું છે, તારું છે નહીં. એ રીતે એક એક વસ્તુને લેતા લેતા પોતાના સ્વરૂપને જુદું પાડે ત્યારે એ વસ્તુ સ્વરૂપને પછી સ્થિતિ જોવે કે આ સ્વરૂપ મારું જુદું પડ્યું તો એને કોઈ બંધન છે, પછી વિચાર આવે. તો જ્ઞાનીની વાત ઉપર પાછું જવું પડે કે તમે જે બંધન કહ્યું, દેખીતું બંધન કંઈ નથી તો અદૃશ્ય એવું બંધન કયું છે આને? ત્યારે જ્ઞાની સમજાવે કે તને કર્મનું બંધન છે અને એને કારણે તું આ દેહમાં આવીને રહ્યો છો. જો તને કર્મનું બંધન નહોતો, આ દેહમાં રહેવાની તારી અવસ્થા ના હોત, તું તો સિદ્ધપદમાં હોત. એમ એક એક વાતને સૂક્ષ્મતામાં લઈ જાયું છે ત્યારે આ ગામ થાય એવું છે. વાત મોક્ષની છે, મોક્ષ થાય કોનો, કેવી રીતે થાય, શું કરવાથી થાય અને તે કરવા માટે શું કરવું પડે, આ મુદ્દાઓ સમગ્ર જૈન દર્શનના પાયામાં છે. શરાદ સાધનાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આત્મા વિશે જે ભ્રમણા છે તેની વાત કૃપાળુદેવ કરે છે. સર્વાભાષ સર્વ પ્રકારના જે આભાસો છે એનાથી રહી જ સ્થૂળ પણ આભાસો અને પર્યાયિક નહીંથી આત્મામાં પ્રવર્તમાન અવસ્થામાં જે કંઈ પણ દેખાય છે તે પણ આભાસ આભાસ મૂળ તાત્વિક સ્વરૂપ નહીં પર્યાયિક અવસ્થા અથવા પોતાની માન્યતાએ મતિકલ્પનાએ પદાર્થનું સ્વરૂપનો આગ્રહ બંધાઈ ગયો આ આભાસ એમાંથી મુક્ત થવું પડશે સર્વ પ્રકારના આભાસ એનાથી રહીત સ્થૂળ આભાસો અને પર્યાયિક નહીંથી આત્મામાં વર્તમાન અવસ્થામાં જે કંઈ પણ દેખાય છે તે પણ આભાસ એ બધા આભાસોથી અને ભ્રમણાઓથી આત્માને જુદો પાડવો પડશે મારું સ્વરૂપ સર્વથી ભિન્ન છે હવે સૂક્ષ્મ વાત આવશે આના ઉપર જરા કોન્સન્ટ્રેશન કરવા જેવું છે આ પેરેગ્રાફ ઉપર એ બધા આભાસોથી અને ભ્રમણાઓથી આત્માને જુદો કરવો જુદો પાડવો પડશે પર્યાયિક પર્યાયાર્થિક નહીંથી આત્મામાં વર્તમાનમાં જે વિભાવો વિકારો દેખાય છે રાગદ્વેષ દેખાય છે કષાયો દેખાય છે અથવા વિપરીત ભાવો દેખાય છે તે દેખાતા હોવા છતાં અંદર હાજર હોવા છતાં આત્મામાં ઘટતા હોવા છતાં આત્મામાં વેદાતા હોવા છતાં અને આત્માના ક્ષેત્ર ઉપર એ ફૂલતા ફાલતા હોવા છતાં તે બધાથી આત્મા જુદો છે રાગ દ્વેષ કસાય આપણે કોઈને કોઈને સર્ટિફિકેટ આપતા હોય ને આ ભાઈ બહુ ક્રોધી છે બહુ ક્રોધી છે તો હવે અહીંયા સર્ટિફિકેટ ડૂબું નહીં રહે એની વિભાવિક અવસ્થા છે અને આપણે એને દોષ એના પર દોષારોપણ કર્યું કે એ ક્રોધી છે એ ક્રોધી એટલે એ એટલે હવે તમે કેને કહો છો એ એટલે એનું આત્મા કયો છો આત્મા હોય તો ભગવાન ના પાડે આત્માનો સ્વભાવ ક્રોધ નથી તો બહારની એની અવસ્થા શરીર ઉપર જે તમને એનું એક કોઈ તમને એની એક લેશિયા જોવામાં આવી અને તમે નક્કી કરી લીધું કે શરીરની આ અવસ્થા આ ભાઈ લાલ ચોળ થઈ ગયા છે આંખું ચડી ગઈ છે ફાટ ફાટ થાય છે ઓહો ક્રોધી છે તો પણ એ પણ ક્રોધી નથી બહારથી જે દેખાય છે એની વિભાવિક પર્યાય છે ક્ષણિક છે થોડી વખત થશે અને એનો ક્રોધ બધો ચાલ્યો જાય એ ક્રોધ કોઈ દિવસ ટકે જ નહીં વિભાવિક વસ્તુ ટકે જ નહીં અહીંયા આપણે દિગંબર મંદિરમાં ઘણા વખત 8-10 વર્ષ પહેલાં સાંભળ્યું હતું પહેલાં હુકમચંદજી ભારે લાવ્યા હતા અને એમણે આ 10 લક્ષણ ધર્મની ચર્ચા ચાલતી હતી ત્યારે એમાં એમણે કહ્યું હતું કે કોઈને તમે ક્રોધી કહો છો તો આ ભાઈ બહુ ક્રોધી જ્યારે જોવો ત્યારે ક્રોધમાં જોઈ પછી એ ભારેલજીએ પ્રશ્ન કર્યો કે હું તમને પ્રશ્ન કરું છું તમે જેને વિશે માન્યતા કરી છે એ ભાઈ બહુ ક્રોધી તો કે હા તો કે 24 કલાક ક્રોધમાં રહીએ એટલે એમાં 24 કલાક ત્યાં ક્રોધ થતો હોય છે 24 કલાક તો ન હોય સુવાના કલાકો જાય આ તો કે 12 કલાક વળી વિચારમાં કે ના ના 12 કલાકે ક્રોધી કેમ થાય કે 12 કલાક ક્રોધ થાય એમ કરતાં કરતાં છેલ્લે એને 15 મિનિટ સુધી લઈ આવ્યા ક્યાં સુધી માત્ર 15 મિનિટ સુધી કે બહુમાં બહુ ક્રોધ કોઈ માણસ કરે તો 15 મિનિટ અને એણે એમ કહ્યું કે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે જો એ ક્રોધ 15 મિનિટથી વધારે ચાલે તો એને શરીરની અંદરમાં કાં તો કોઈ પણ એવી બીમારી અથવા તો હાર્ટફેલ પણ થઈ શકે એમ મૃત્યુ પણ આવે બની શકે જો ક્રોધની અવસ્થા 15 મિનિટથી વધારે ટકે તો કે વિજ્ઞાન પણ આમ કહે છે એટલે ક્રોધી આપણે કોઈને કહીએ છીએ લેબલ લગાવીએ છીએ ત્યારે વિચારવો કે એ ક્રોધી કેટલો 24 કલાકમાં 15 મિનિટ ક્રોધ કર્યો એને તમે ક્રોધી કીધો અને 23 કલાક અને બાકીની મિનિટોમાં એ ક્રોધ વગરનો રહ્યો એની અવસ્થા તમારા લક્ષ્યમાં આવતી નથી સરસ પ્રશ્ન કર્યો હતો એમ જ્યારે આપણે કોઈના વિશે અભિપ્રાય આપીએ છીએ ત્યારે ખૂબ સાવધાન રહેવું પડે કે આ અભિપ્રાય આપણો સાચો નથી ખોટો છે એમ કરીને અંદરમાં એના એના આત્મામાં બિરાજતા ચૈતન્ય દેવની વિરાધના જાય છે અજાણપણે થાય છે એ લક્ષ્ય કરાવવાનું છે એના આત્મામાં ચૈતન્ય દેવ બેઠો છે મારા જેવો એની હું વિરાધના કરું મેં એને ક્રોધી કીધો ગાળ દીધી મને અધિકાર નથી આમ કરીને આ ભાવોની શુદ્ધિ કરવાની છે એ વાત છે બધા આભાસોથી ભ્રમણાઓથી આત્માને જુદો પાડવો પડશે પરમ પર્યાર્થિક નહીંથી આત્મામાં વર્તમાનમાં જે વિભાવ વિકારો દેખાય છે રાગદ્વેષ દેખાય છે કષાય દેખાય છે વિપરીત ભાવ દેખાય છે દેખાતા હોવા છતાં અંદર હાજર હોવા છતાં આત્મામાં ઘટતા હોવા છતાં, વેદાતા હોવા છતાં, આત્માના ક્ષેત્ર ઉપર ફૂલતા ફલતા હોવા છતાં બધાથી આત્મા જુદો છે. આ જેને કહીએ ભેદ જ્ઞાન, આ ભેદ જ્ઞાન, આ સૂક્ષ્મતા એ ભેદ જ્ઞાન. તેની હાજરી હોવા છતાં આત્મા તેનાથી જુદો છે સમજવા પ્રયત્ન કરજો. જે વખતે રાગ અંદર દેખાય છે, આશક્તિ છે, રાગનો ભાવ છે, રાગની તીવ્રતા છે, રાગનો વિકાર ઉઠે છે, તે વખતે પણ રાગથી આત્મા જુદો છે તેમ જ્ઞાની પુરુષો કહે છે. રાગ થાય છે આ શરીર, આ સમયે સમયે રાગના ભાવ તો થાય છે, કારણ કે આખી આ ગાથાઓનો સારરૂપ મૂળ મુદ્દો જ રાગ છે. એને જ તમારે છોડવાને, એને જ સમજવા માટે આ બધો આટલો બધો પ્રયત્ન આપણે કરવાનો છે. મારા સાહેબે ખૂબ પ્રયત્ન કરીને આપણને સમજાવ્યું છે, આ રાગનું સ્વરૂપ સમજો. એટલે રાગ અને આત્મા જુદો છે, એનો સ્વભાવ છે નહીં. આ માણસ લોભિયો છે, લોભિયો નથી, લોભિયો નથી, પર્યાયિક અવસ્થા છે એની, લોભની કશાયથી ઘેરાયેલો છે, બાકી એ લોભી નથી. અરે હજી તો આપણે આ તો સુખ્યતાની વાત છે, એટલે સ્થૂળ દ્રષ્ટિએ પણ આપણી દ્રષ્ટિ વિષમ છે. કેવી વિષમ છે? આપણે કોઈને લોભી કહેતા હોય ત્યારે ખરેખર થોડો વિચાર કરવો કે લોભ અને કરકસર, કરકસર માટે ગુણ કહી છે કે કરકસરનો ગુણ સારો છે, અને લોભ છે એને આપણે અવગુણ કહીએ છીએ. તો લોભ અને કરકસર એ વચ્ચે, બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. એ ભેદરેખાનો કોઈ દી વિચાર કર્યો? કોને કહેશું? આ ભાઈ કરકસરથી રહેતા હોય ને તો હું એમ કહું કે કરકસરિયા છે, ને તમે કહો કે લોભી છે. કાં હું ખોટો ને કાં તમે ખોટા? ભાઈ તો જ્યાં છે ત્યાં છે, કેમ નક્કી કરું? કરકસર એ છે કે જે પોતાના દૈનિક જીવનની અંદરમાં જે કંઈ આવશ્યકતાઓ છે એને સંક્ષિપ્ત કરે અને એની આવશ્યકતાઓ ઘટાડે અને ઓછા સાધનથી જીવન વ્યવહાર ચલાવે, આ છે કરકસર. પણ કોઈ સારા કામની અંદરમાં પૈસા હોવા છતાં ન વાપરે એ છે લોભ. આ ભેદરેખા સમજવી પડે. આપણે કરકસરિયાને લોભનું લેવલ મારી દઈએ છીએ, ફાટેલા કપડાં પહેરે છે ને, થીગડો મારીને આવે છે ને, આમાં કંઈ સારા લાગે અહીંયા આવે તો? મહાલ આપણી આ દ્રષ્ટિ જુઓ મલિન કેટલી છે, નથી આપણે સમજી શકતા. એટલે આપણે ગમે તેવું લેબલ ગમે એને મારી દઈએ છીએ, પણ એમ કરીને એના અંદરમાં બિરાજેલા આત્મદેવની વિરાધના કરીએ છીએ. આ વાત સમજીએ. જો આ લક્ષ્યમાં આવી જાય ને તો કોઈના વિશે આ લેબલ મારતા બંધ થઈ જાય. રાગથી આત્મા જુદો છે એમ જ્ઞાની પુરુષ કહે છે. જે વખતે રાગ દેખાય છે તે વખતે રાગથી આત્મા જુદો છે. તું રાગને જોવે છે પણ તું રાગથી જુદો આત્મા છે. રાગને જોવે છે પણ તું રાગથી જુદો છો. વાત એમ લાગે કે આ કેમ કાંઈ જલ્દી વાત બેસે નહીં, કે હું રાગ હું જોઉં છું અને હું એનાથી જુદો? તો કે હા તું જુદો. એક દ્રષ્ટાંતથી સમજવું હોય, આપણે અરીસાની સામે ઊભા છીએ, અરીસામાં આપણું પ્રતિબિંબ છે, બરાબર છે, અને અરીસામાં આપણે જોયું કે અહીંયા કોઈક કોઈક ડાઘ લાગી ગયો છે, કાંઈક કોઈ એવો હાથ કે કાંઈ પદાર્થ અડી ગયો છે, એ કાળો ડાઘ દેખાણો, એ કાળો ડાઘ દેખાણો, તો આપણે શું કરવું છે કે ભાઈ એને કાઢી નાખો. તો કાઢી નાખવા માટે આપણો હાથ આઈ જશે કે અરીસામાં દેખાતા પ્રતિબિંબ ઉપર જાય એ એના ઉપર જઈ લઈએ, આપણે ડાઘ કાઢી નાખીએ, દેખાય તો એ છે, આ નથી દેખાતો, આ ડાઘ મને ક્યારે પ્રતિબિંબમાં દેખાય છે. તો પ્રતિબિંબમાં છે અહીંયા નેપકિન લઈ કપડું રૂમાલ લઈને લૂછી નાખીએ, ડાઘ જાયલો જાય ખરો? આ જુદાપણું છે ને, આ જુદાપણું. જેમ આપણે એને પ્રતિબિંબ જુદું છે, એમ આપણામાં ઉઠતો રાગ અને આપણે પણ જુદા છીએ. આ વાત નાની કરવી છે, સમજવી જોઈએ. રાગ દેખાય છે પણ રાગથી આત્મા જુદો છે. તું રાગને જોવે છે પણ તું રાગથી જુદો છે. તેને કેમ નથી જોતો? હા, તને કેમ નથી જોતો? તું રાગને જોવે છે તો રાગ જેમાંથી ઉત્પન્ન થયો છે, જેનું અધિષ્ઠાન તું છો, એને તો તું જોવો, તો તને લક્ષ્યમાં આવે કે રાગ જુદો ને હું પણ જુદો. જે વખતે રાગ છે તે વખતે રાગની હાજરીમાં રાગથી જુદા આત્માને જોવો તે દર્શનની કળા છે. આ દર્શનની કળા કીધી આમ કરીને, જ્યાં સુધી રાગથી જુદા આત્માને રાગની હાજરીમાં તમે નહીં જોઈ શકો ત્યાં સુધી રાગને ત્યાં સુધી રાગથી આત્માને જુદો પાડી નહીં શકો. જુદો જે પાડવો છે તે આત્માને પાડવો નથી, જ્ઞાનને પાડવો નથી, જુદો જે પાડવો છે તે રાગને પાડવો છે. રાગને જુદો પાડવો છે કારણ કે એ પોતાનો સ્વાભાવિક અવસ્થા નથી, સ્વાભાવિક ગુણ નથી, એ વિભાવ છે, માટે એને જુદો પાડવાનો છે. કસાય છે, બહારથી આવેલો પદાર્થ સમજી લઈએ, ભલે આત્મામાં નિમિત્તાધીન, આત્મા નિમિત્તાધીન થાય છે ત્યારે અંદરમાં રાગદ્વેષના ભાવ ઉઠે છે, જુદો પાડવો છે. એના પછીના પારામાં વાત કરી, શાસ્ત્રો એમ કહે છે આત્મા અને રાગ અનંતકાળથી જુદા છે અને સાથે પણ છે. તે માટે બે શબ્દો સમજી લેવા જાય, એક શબ્દ છે સ્વભાવ, બીજો શબ્દ છે વિભાવ. વિભાવનો બીજો અર્થ છે સંસ્કાર. નવો શબ્દ આવ્યો, જુઓ વિભાવ માટે સંસ્કાર શબ્દ વાપરો. સ્વભાવ ત્રણેય કાળ છે, સ્વભાવ બહારથી આવે નહીં, સ્વભાવ બદલાવી શકાય નહીં, સ્વભાવને ટાળી ન શકાય, એને દૂર ન કરી શકાય, સ્વભાવનો નાશ ન થઈ શકે. સ્વભાવ અનાદિથી છે, તેની આદિ નથી, તેનો અંત નથી. જુઓ આ સ્વભાવ જે કાયમ ટકવાળો શાશ્વત, જેમ આત્મા શાશ્વત છે એમ એનો સ્વભાવ પણ શાશ્વત છે, કારણ કે એ પોતાનો છે, પરનો નથી, વિભાવ પરનો છે. એ ટાળી શકાય, એ જઈ શકે, એનો નાશ થાય, એમાંથી પાછું વળાય, એનાથી છૂટું પડાય, સ્વભાવથી કોઈ છૂટું પડી શકે નહીં. એ પદાર્થનો મૂળભૂત એક એની સમસ્યા જેને કે વ્યાખ્યા એ જ છે કે કોઈપણ પદાર્થ પોતાના સ્વભાવથી એક સમય માત્ર માટે પણ અલગ થઈ શકે નહીં, વ્યવસ્થા જ નથી જગતની. અને એને તમે સ્વભાવ કહો. બાકી બધા વિભાવ. પછી દ્રષ્ટાંત ગોળનું આપીને પણ સમજાવ્યું છે વાતને. નીચે થોડી વાત છે, સ્વભાવ રહિત થઈ શકાય નહીં, તમારો સ્વભાવ જ્ઞાન છે. જો સ્વભાવ રહિત થઈ શકાય નહીં વચ્ચે છે એ જ પારામાં, સ્વભાવ રહિત થઈ શકાય નહીં, તમારો સ્વભાવ જ્ઞાન છે. તો જ્ઞાન રહિત થઈ નહીં શકો, નિગોદમાં હો તો પણ જ્ઞાન રહિત નહીં થઈ શકાય, અને તેરમા ગુણસ્થાને કે પણ જ્ઞાન રહિત ન થઈ શકાય, ચોથા ગુણસ્થાને કે હો કે સિદ્ધ અવસ્થામાં હો જ્ઞાન રહિત નહીં થઈ શકાય. આત્માનો સ્વગુણ છે, એનાથી કેમ જુદું પડાય? સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી અનંત અનંત કાળ રહો તો પણ જ્ઞાન રહિત નહીં થઈ શકાય, કારણ કે એ સ્વભાવ છે, મૂળ ભાવ છે પોતાનો. આ પોતાનું એક સ્વરૂપ છે. આપણા શરીર છે, દ્રષ્ટાંતથી સમજીએ, આ શરીર છે, આખા શરીરની રચના આપણે જાણીએ છીએ કે ભાઈ ક્યાં એનું કેન્દ્ર સ્થાન, તો કે હૃદય. આપણે કામ કરીએ, પાંચ મિનિટ માટે હૃદયને બહાર કાઢીને મૂકી દઈએ, થાય ખરું? આ એવું છે, આત્મા અને સ્વભાવ એવી રીતે જોડાયેલા છે, એકના વિના બીજું ચાલે નહીં, કારણ કે બે નથી, માત્ર દ્રષ્ટિથી બે લાગે છે, છે એક. એના પછીના પારામાં જે વાત કરી છે એ ક્રોધ એ સંસ્કાર છે, અનંતકાળથી સ્વભાવ છે, સ્વભાવ અનંતકાળ રહેવાનો છે, પરંતુ સ્વભાવની સાથે જે આ સંસ્કાર પડે છે તે અનંતકાળ રહે એવા નથી. કયા સંસ્કાર? ક્રોધ, રાગ, દ્વેષ, હિંસા, વાસના, કામવાસના, અહંકાર, આ બધા સંસ્કાર એનાદિથી નથી. અનાદિથી નહીં, અરે અનાદિથી નહીં, આ જન્મની અંદરમાં પણ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. બાળક જન્મો હવે આમાં કયો સંસ્કાર આપણે લઈએ? એક અહંકાર પકડીએ તો બાળકને અહંકાર ખરો? બાળકને આપણે કેમ, આ બાળક છે, હજી જન્મો છો, હમણાં કલાક પહેલા આપણે એમ કહેશું કે આને આ બાળક અહંકારી છે એમ કહી શકીએ? કેવી રીતે કહેવું, કેમ કહેવું, કયે કઈ પર્યાય એની જોવાથી ખબર પડે? તો કે ન બને. એટલે શું થયું, અહંકારનો સંસ્કાર પડ્યો, આગળ વધતા 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 પડ્યો. એવી રીતે પ્રત્યેક સંસ્કાર પડે છે, એ સંસ્કાર પડે છે એટલે બહારથી આવે છે અને એ વિભાવ છે. પણ એ જ બાળકને જન્મ પછી તરત જ મોઢા પાસે પેલે આપણા ઘરના કોઈ વ્યક્તિ હોય કે આવ્યા હોય, આપણે એમાં રિવાજ છે ને, ઓલી ગોળનું પાણી રૂનું પેલું લઈ અને ગોળનું પાણી એની મેળે ચૂસવા માંડે છે. આ સંસ્કાર ક્યાંથી આવ્યો? આ એની સંજ્ઞા છે. આ જન્મો જન્મ સાથે રહે છે, એ સંજ્ઞાથી દૂર નથી થઈ શકતો. એને કોણે શીખવું? એને કેમ ખબર પડી કે આ ખાવાનો પદાર્થ છે? એ જ્ઞાન ક્યાંથી મળ્યું? કયા શાસ્ત્રમાંથી, કયા સ્વાધ્યાયમાંથી? સંસ્કાર પૂર્વનો છે, લઈને આવ્યો છે. બધી સંજ્ઞાઓ છે. આ બધા સૂક્ષ્મ સૂક્ષ્મ બધા વ્યવહારિક જીવનમાંથી આપણને ઘણું ઘણું જોઈએ ને, આપણી દ્રષ્ટિ ખોલી હોય તો બધેથી મળે, બધેથી મળે એવું છે. ક્યાંય શોધવા જવું પડે એમ નથી. અંદરમાં ભરપૂર ભરેલું છે. તો એ સંસ્કાર જે બહારથી પડેલા છે એ સંસ્કાર જાય. બીડીનું બંધાણ ગમે એટલું જૂનું હોય પણ કોઈને જન્મથી હોય? પૂછો, કોઈને જન્મથી હોય? બીડીનું બંધાણ પછી થયું, હવે કે મારાથી છૂટે એમ નથી, એટલે જન્મથી જ તારામાં નહોતું, તે પાડેલું છે, સંસ્કાર આવ્યો છે બહારથી. પછી એ સંસ્કાર કુસંસ્કાર નામ આપો એ જુદી વાત છે, પણ બહારથી આવેલો છે. જ્યાં સુધી તમારી કૃપા હશે ત્યાં સુધી રહેશે. શું આ સંસ્કાર ક્યાં સુધી રહે? તો કે તમારી કૃપા હશે ત્યાં સુધી રહેશે. તમે કહેશો કે રહો તો રહે, મહેમાનને તમે રોકાશે, મહેમાન તો જવા તૈયાર છે, રાગદ્વેષને તમે રોકાશે, તેઓ જવાને તૈયાર છે, ક્રોધને તમે રોક્યો છે, ક્રોધ તો તૈયાર છે જવા માટે, પણ પાયાની ભૂલ એ છે કે પોતાનો આત્મા અને રાગ જુદા છે તેનું આપણને ભાન નથી, ભાન નથી. જીવને જ્ઞાન છે હો, અહીં ભાન શબ્દ વાપરો, જ્ઞાન તો છે. જ્ઞાન તો વાંચીએ એટલે ફટાફટ ભૂલી જઈએ, બધું જ્ઞાન છે, ભાન નથી. ભાન એટલે સૂક્ષ્મ સમજદારી છે, એનું પરિણામ, જ્ઞાનનું પરિણામ એ નથી. એટલે કે છે ભાન નથી. આપણને સંસ્કાર અને સ્વભાવ બંને જુદા છે. સંસ્કાર અનાદિકાળથી સાથે છે, પરંતુ તેના માટે પણ એક નિયમ છે કે તે અનંતકાળ રહી શકે તેમ નથી. જો પૂર્વના સંસ્કાર લઈને આવીએ તો પણ એ સ્વભાવગત નથી, એ વિભાવગત છે અને એ જઈ શકે છે, અનંતકાળ રહી શકે તેમ નથી. તો પછી કેમ રહ્યા? તમે રાખ્યા એટલે રહ્યા. ક્યાં સુધી રહેશે? તો કે તમે રાખશો ત્યાં સુધી રહેશે. એમ પૂછશો નહીં કે રાગ કેમ દૂર થાય. તમારે રાગને રાખવો હોય તો રાખી શકશો અને કાઢવો હશે ત્યારે કાઢી શકશો. આ તમારી સ્વતંત્રતા, આ સ્વાધીનતા. આપણે કહીએ કે અમે તો બહુ મહેનત કરીએ છીએ, જાતો નથી રાગ, મમત્વ છૂટતું નથી. અહીંયાનો જવાબ આપી દીધો જ્ઞાનીએ, છૂટતું નથી કે છોડવું નથી, નક્કી આપણે કરવું પડશે. કે છે કાઢી શકશો તમે, તમે મનમાં એમ નક્કી કર્યું હોય કે આ પાડોશી અહીંથી કાઢવો છે તો કાઢે છૂટકો કરો ને, અને પાછળ પડીને પણ તમે કાયદા વગર રહેતા નથી. એમ રાગને કાયદા વિના, કાયદા વગર તમે રહી શકવાના નથી, કારણ કે રાગ સ્વભાવ નથી. કેટકેટલી રીતે મારા સાહેબે કેટલો પરિશ્રમ લીધો છે, શું સમજાવે છે, કેટલું જુદું છે, અને છતાં એ જુદું હોવા છતાં જુદાપણું આ જીવને ભાસતું નથી. આ જીવનું અજ્ઞાન કામ કરે ત્યાં. એ પછીનો એક પારો છોડીને એના પછીનો પારો, નાનો પારો ચાર લીટીનો, તમે કહો છો કે શું કરીએ, આ કસાયો શાંત થતા નથી, તું ટકાવી રાખે છે ને, શું કરીએ એમ કહે છે, તારામાં ક્યાંક ગડબડ છે, ક્યાંક અંદર તને મીઠાશ છે, ક્યાંક ગમે છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કે રાગ જેટલો ભૂંડો છે તેના કરતાં વધારે ભૂંડી રાગની મીઠાશ છે. રાગનો રસ છે તે ભૂંડો છે, રાગની મીઠાશ અને એટલી બધી ગાઢ થઈ ગઈ છે એના વિના ચાલતું નથી. શેરડી ખાતા હોય, શેરડી ખાતા હોય તો શેરડીની મીઠાશ જ્યાં સુધી આવે ત્યાં સુધી દાંત હલાવીએ ને, મોઢું ક્યાં સુધી ચલાવીએ, મીઠાશ આવે ત્યાં સુધી. મીઠાશ વહી જાય તો, મીઠાશ વહી જાય તો કાઢી નાખીએ ને, બસ આ મીઠાશ જો નીકળી જાય તો રાગ છૂટી જાય. રાગને છોડા બીજું કાંઈ કરવાનું નથી. તને અંદર મીઠાશનું વેદન આવે છે ત્યાં સુધી તેને પકડીને રાખી છે. એક વખત જો આ મીઠાશ છૂટી જાય તો રાગ તો છૂટો જ સમજો. એવી જ રીતે બધા કસાયો, કોઈ પણ કસાય ગમે છે માટે રાખીને બેઠા છીએ. ગમતી વસ્તુ ન હોય તો ન રાખીએ. ઘરમાં કચરો હોય તો તરત કહીએ કચરો કાઢો, કાં નથી ગમતો. પણ ઘરની અંદરમાં આપણું વસાવેલું સરસ મજાનું પસંદ કર્યું રાચરચીલું હોય તો એ કચરાની જેમ બહાર ફેંકીએ, જૂનું થઈ જાય તૂટી જાય તો કે માળીએ ચડાવો ને, કોઈ વળી કોઈક મિસ્ત્રીને બોલાવીને ઠીકઠાક કરાવશો, રાખ છે એના છૂટે, એવી મીઠાશ છે રાગ, મીઠાશ છે. અને છેલ્લા પારામાં જે કહ્યું આત્મામાં બહુ સરસ છો, અહીંયા હવે સમાપન કરે છે આખા વિષયનું. આત્મામાં રંગ આકાર હોય નહીં, આત્મા તો નિરાકાર છે, તે આકૃતિ વગરનો છે, આત્મા રૂપી છે, તેમાં રૂપ રસ ગંધ આકાર નથી, દેખાવ નથી, આ બધું દેખાય છે પણ તે આત્મા નથી. એની સાથે આત્મામાં જે રાગ દેખાય છે, વિકાર અને વિભાવ દેખાય છે, તે પણ આત્મા નથી. એટલે શાસ્ત્રીય પરિભાષામાં વર્તમાન આત્મદ્રવ્યમાં પર્યાય આર્થિક નહીંથી જોતા આત્મામાં જે વિકારો દેખાય છે તેની બાદબાકી કરીને આત્માને જોવો, તે આત્માને જોવાની કળા છે. જો આત્માને કેમ જોવો, આપણે કે આત્મા તો જોવો છે પણ દેખાતો નથી, કેમ જોવો? તો કે આ અહીંયા કળા બતાવી એનાથી જૂંડ, જે દેખાય છે પણ એ આત્માનું નથી, પણ વિભાવ છે, સ્વભાવ નથી. આ જ્ઞાન દ્રષ્ટિ છે જીવની, આ જેને આપણે કંઈ જ્ઞાન ચક્ષુ કહીએ, દિવ્ય ચક્ષુ કહીએ, આ બધાથી આ બધી વસ્તુ પકડાય, એનાથી પકડાય, આંખથી નથી પકડાય. બિના નયન કી બાત હૈ, બિના નયન કી બાત હૈ. આત્મામાં જે વિકારો દેખાય તેની બાદબાકી કરીને આત્માને જોવો, તે આત્માને જોવાની કળા છે. સમ્યક દ્રષ્ટિ આવા આત્માને જોવે છે. આપણે વિચારો, આપણે ઘણી વખત એવો ભાવે થાય, સંકિત થાય તો સારું, અને કોક વખત તો એવી ઘેલછામાં આવી જાય અને અમુક કંઈક જાણતા થઈ જાય તો એમ લાગે કે કદાચ મને સંકિત હોય ખરું, બને એવું અંદરથી મનમાં એવું વેદાય, કહી ન શકું કે મને ગાંડો કેવો કહો એટલે હું કહી ન શકું, પણ એમ થાય કદાચ સંકિત થઈ ગયું હશે હો, તો કહે છે કે આ એની કળા બતાવી. સંકિત છે તો કે આત્માને જોવાની તારી દ્રષ્ટિ કેવી છે? તું કોઈ પણ દેહધારીને આત્મારૂપે જોવે છે? જો આત્મા રીતે જોતો તો સંકિત છે, નાની સાબિત નાની પ્રમાણપત્ર આપે છે. તું કોઈ પણ દેહધારીને, પછી કીડી મકોડા, હાથી મગર મશ, ધર્મના મોટા સંત હોય કે કસાય હોય જે હલાલ કરતો હોય, બધામાં તારી આત્મદ્રષ્ટિ છે, બધામાં ચૈતન્ય દેવ જોવો જ, તો તને સમ્યક દ્રષ્ટિ છે, નહીં તો નથી. સમ્યક દ્રષ્ટિ આવા આત્માને જોવે છે. જૈન દર્શને બે દ્રષ્ટિ આપી છે, એક દ્રવ્ય દ્રષ્ટિ, બીજી પર્યાય દ્રષ્ટિ. તમે વસ્તુ તરફ કઈ દ્રષ્ટિથી જોવો છો એ મહત્વનું છે. પદાર્થ ત્યાં જેમ છે તેમ છે, પણ પદાર્થને જોવાની દ્રષ્ટિ. આપણી પાસે કોઈ એક ચમકતો પથ્થર લઈને આવ્યું અને બતાવે કે જો તો આ કેવો છે, હવે આપણને જો એનું જ્ઞાન ન હોય, ભાન ન હોય, તો આપણે કેવી રીતે નક્કી કરીએ? પણ ઝવેરી નાશમાં મૂકો હોય તો આટલો જ ફેર છે. પદાર્થ એનો એ છે, એ જ પથ્થર ઝવેરી નાશમાં મૂકો હોય અને મારી પાસે હોય, એમાં ફરક આટલો, મને ભાન નથી. અને ઝવેરી તરત જ કહી દે કે આ સાચો છે કે ખોટો છે, અથવા આનું મૂલ્ય કેટલું હોય એ જોઈને કહી શકે, કેટલો શુદ્ધ છે કહી શકે. બસ તો ઝવેરી બનવું પડે, પદાર્થને જાણો. આ ઝવેરી બનવાનો રસ્તો બતાવે છે, પણ કયા? અંદરના આપણા ગુણોને પારખવાની શક્તિ. આ ઝવેરાત, સાચું ઝવેરાત અંદર પડ્યું છે, બહારમાં જોઈ છે એ તો બધું મિથ્યા છે, સાચું ઝવેરાત અંદર પડ્યું છે. દ્રષ્ટિ થાય તો કામ આવે પ્રભુ. ઘણી ઘણી માણસ મારા સાહેબે મહેનત લઈને બતાવ્યું છે, આપણો અહીં સમય પૂરો થાય છે, વિશેષ અવસરે જોશું. ઓમ સુખદામ સંત.